મોટા મોટા માનધાતા વિદ્વાનોને પણ અહંકાર વગાડી અંદાસ બનાવી દે. મોટા મોટા વિદ્વત્તાના બેતા બાદશાહોના પણ એકવાર ઝુકાવી દે, એટલી જેમાં વિદ્વત્તા ભરેલી છે, એટલું જેમાં તત્વજ્ઞાન ભરેલું છે એવો અદ્ભુત ગ્રંથ એટલે વચનામૃત. જોકે શાસ્ત્રમાં તો ઘણી મોટી ગહન ગહન વાતો લખી છે, પરંતુ વચનામૃતમાં જે વાત લખી છે એ અતિ ગહન પણ છે, તેમ છતાંય અભ્યાસ કરવાથી સામાન્ય માણસ પણ સમજી શકે એટલી સુગમ પણ છે. નહીં તો આમાંથી ગ્રેજ્યુએટ બનેલા માણ 5% છે, અને એને વચનામૃત સમજાય તો મહારાજની કૃપા અનુકંપા માટે સમજાય, નહીતર શક્ય નથી. લોયાનું આપણે 6 વચનામૃત સવારે સમજ્યા હતા, ત્યારે 7 વચનામૃત સમજવાનું છે. જોઈએ મહારાજ કેવી તત્વની વાતો કરે છે અને એમાં આપણી બુદ્ધિ કેટલી પોગે છે. ભગવાનને પ્રાર્થના કરીએ, કૃપાનાથ તમે સ્વયં ભળો તો વચનામૃતની સોસરુ નીકળાય, નત્ર વચ્ચે હલવા જાય એવું છે આમાં તો. ભગવાનને વારંવાર પ્રાર્થના કરી અને આપણે આગળ વધીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 માક્ષર સુધી 30 દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજમાન હતા, ને માથે ધોળી પાઘનું છોગલું બિરાજમાન હતું તથા ધોળી છીટની ડગલી પહેરી હતી અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભગતની સભા ભરાઈને બેઠી હતી. અને તે સમયમાં વચનામૃતનું પુસ્તક નિત્યાનંદ સ્વામીએ લાવીને શ્રીજી મહારાજને આપ્યું. વચનામૃતનું પુસ્તક લાવીને મહારાજને આપ્યું નિત્યાનંદ સ્વામીએ. અને હજી તો પ્રકરણ લોયાનું હાલે છે, તો વચનામૃત તૈયાર થઈ ગયું છે. હું કહો છું તો પછી પાછળનાનું હું સમજવું, થઈ ગયું હોય તો જેટલું થયું એટલું સમજાય છે. જેટલા વચનામૃત મહારાજના મુખમાંથી નીકળ્યા હતા, વહ્યા હતા અને સંતો લખ્યા હતા, એટલા વચનામૃત લાવીને મહારાજને અર્પણ કર્યા. પછી તે પુસ્તકને જોઈને બહુ રાજી થયા અને પરમહંસ પ્રત્યે બોલ્યા, જે આજ તો ભારે ભારે પ્રશ્ન પૂછો તો વાત કરીએ. મારે કે હલકા હલકા પ્રશ્નની વાતો કરવા જો તૈયાર હોય તો અમારે કાંઈ બોલવું નથી, ભારે ભારે પ્રશ્ન પૂછો તો વાત કરવી છે. ત્યારે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, જે શ્રુતિમાં કહ્યું છે, જે ઋતે જ્ઞાનન મુક્તિ તમેવ વિદિત્વાતિ મૃત્યુ મેતિ નાન્ય પંથા વિદ્યતેય નાય. એ શ્રુતિમાં એમ કહ્યું છે, જે ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય છે, ત્યારે શાસ્ત્રમાં જે બીજા સાધન કલ્યાણને અર્થે બતાવ્યા છે તેનું શું પ્રયોજન છે. મુક્તાનંદ સ્વામી પોતાની વિદવત્તા દેખાડી અહીંયા. મારા શ્રુતિમાં એમ કહ્યું છે કે જ્યાં સુધી જીવાત્માને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી મુક્તિ સંભવિત નથી. ઋતે જ્ઞાન ન મુક્તિ, મહારાજ જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી મુક્તિ સંભવિત નથી. તમે વિદિત્વાતી મૃત્યુ મેતી નાન્ય પંથા વિદ્યતે યનાય. આપના સ્વરૂપના જ્ઞાન વિના મુક્તિનો બીજો કોઈ વિકલ્પ નથી, આમ શ્રુતિ કહે છે. તો જ્ઞાનથી જો મુક્તિ થઈ જતી હોય તો પાછા બીજા બધા બહુ સાધનો બતાવ્યા છે, તપ કરું, વ્રત કરું, ભજન કરું, ઘણું બધું બતાવ્યું છે, તો પછી એનો શું અર્થ એમ. કેમ, જે કલ્યાણ તો જ્ઞાને કરીને જ થાય છે, કલ્યાણ તો ખરી જ્ઞાન થાય તો થઈ જાય છે, તો પછી બીજા સાધન શું કામ કીધા, ફોલાવવા માટે કીધા કે પછી જ્ઞાનની ખોટી મોટપની વાતો છે. કાં તો જ્ઞાનની ખોટી મોટપની વાતો હોય છે, અને જ્ઞાનની મોટપની વાતો જો સાચી હોય તો સાધનોની વાત બધા એ ખોટી હોવી જોઈએ, બેમાંથી એક ખોટું હોવું જોઈએ, એક સાચું હોવું જોઈએ. જો જ્ઞાનથી મુક્તિ થઈ જાય તો સાધનની જરૂર નથી, અને સાધનથી સાધન કરે ત્યારે જો મુક્તિ સંવિત બનાવવું હોય તો જ્ઞાનની આટલી બધી મહત્તા ગાવી ન જોઈએ. આમ કેમ છે? આવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામી પૂછ્યો. ત્યારે એવા પ્રશ્નને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્ઞાન તે જાણવાનું નામ છે. મહારાજ કે જ્ઞાનનો હેતુ જાણવાનું નામ છે, માને કે જ્ઞાનનો અર્થ જાણવું, જાણવું એટલે જે તત્વ જેવું છે તેવું યથાર્થ સમજવું, એના નામ જ્ઞાન છે. મહારાજ કે જે તત્વ જેવું છે એવું સમજાઈ જાય અને હકીકત સમજાઈ જાય ને તો પછી સહજ જ માણસની વૃત્તિ એ ટાઈપ જ હાલે. આમ મહારાજ કે જગતમાં જ્ઞાની જ્ઞાની હોવ કહે છે, પણ કેવી રીતે જ્ઞાનની વ્યાખ્યા કરે છે? મહારાજ કે જગતમાં વ્યાખ્યા એવા જ્ઞાનની વાત શ્રુતિ બતાવી નથી. જગતમાં કેવી વાતો જ્ઞાનની વાત છે ખબર? બે ચાર ચોપાઈ આવડી જાય ને બે ચાર શ્લોક આવડી જાય, એકાદ બે વચનામૃત આવડી જાય અને એકાદ બે કીર્તન જો આવડી જાય તો હું કે અમારે તો ભગત બહુ મોટા જ્ઞાની છે. મહારાજ કે એવી જ્ઞાનની વાત શ્રુતિ કરતું નથી. શ્રુતિ તો જ્ઞાન થતાની સાથે મોક્ષ થઈ જાયની વાત કરે છે, અને એવી જબરી જ્યારે વાત શ્રુતિ કરતું હોય ત્યારે એ જ્ઞાનનો અર્થ પણ સમજવો જોઈએ. મહારાજ કે આનો અર્થ તો સ્પષ્ટ થાય છે, જાણવું માને પરમાત્માનું તત્વ જેવું છે એવું જાણવાનો અર્થ પણ અનુભવવું. જાણવું એટલે શાસ્ત્ર વાંચ્યું ને એમાં ખબર પડે કે ભગવાન તો મોટા છે, આવા છે આવા, એટલે નહીં પતે. પણ જાણવું ને એને અનુભવવું, મહારાજ કે અનુભવ જે થાય છે એવું શ્રેષ્ઠ જે જ્ઞાન છે એને માટે શ્રુતિ એમ કહે છે કે ફક્ત જ્ઞાન માત્રથી જીવનો મોક્ષ થઈ જાય છે. ત્યારે નિત્યાનંદ સ્વામી આશંકા કરી છે, જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્ર કરીને તો ભગવાનને સર્વે જગત જાણે છે, તેણે કરીને સર્વનું કલ્યાણ થતું નથી. એટલે અંતર્ગત મારા જાણવાનો જે અર્થ કરે છે એ ખાલી શાસ્ત્ર વાંચ્યું અને ખબર પડે કે મારા છપાઈમાં પ્રગટ થયા અને પછી 11 વર્ષ રોકાવાળા અને પછી ત્યાંથી વન વિચરણ કરવા નીકળ્યા, એવી વાત મહારાજ ખાલી કહેવા માગતા નથી. નિત્યાનંદ સ્વામી ઉપલક અર્થ લે છે કે મહારાજ એમ તો આખું જગત જાણે છે. હિન્દુ ધર્મની અંદર 90% લોકોને એવી ખબર હશે કે રામચંદ્રજી ભગવાન પછી અહીં પ્રગટ થયા અને પછી કઈ કઈ શાપ દીધો, વર માગ્યો અને કઈ કઈને અવલંબન કરીને પછી વનમાં ગયા અને 14 વર્ષ સુધી વનમાં રોકાળા, રાવણને માર્યો, લગભગ બધા જાણે છે કે નહીં જાણતા? હે, ભાગવતને બધા જાણે છે કે પછી ભગવાન 11 વર્ષના થયા અને ગોકુળ વૃંદાવનથી મથુરામાં આવ્યા અને પછી કંસને પૂરો કરી નાખ્યો, એ બધા જાણે છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો તો જાણે છે, ઘનશ્યામ હજુ 3 વર્ષના નહોતા થયા ત્યાં તો કાલિદત્તને પૂરો કરી દીધો. નિત્યાનંદ સ્વામી કહે છે કે મહારાજ શાસ્ત્ર કરીને તો આખું જગત ભગવાનને જાણે છે, તો પછી બધાની મુક્તિ થઈ હોય એવું જોવા મળતું નથી. ને આપ તો એમ કહો છો કે ખાલી જાણવું, જ્ઞાન અન્નમ જાણવું, જાણે એટલે મોક્ષ થઈ જાય, તો મહારાજ એનું કેમ સમજવું અને કલ્યાણ થયું એવું તો દેખાતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્ર કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા તેણે કરીને જેમ કલ્યાણ નથી, તેમજ રામકૃષ્ણ આદિ ભગવાનના અવતાર હતા ત્યારે તેમને સર્વે મનુષ્ય પ્રત્યક્ષ દીઠા હતા, તો તેણે કરીને પણ શું કલ્યાણ થયું છે? મહારાજ કહે, તમે શાસ્ત્રના માધ્યમથી જે વસ્તુ જાણી અને પછી દાવો કરો છો એવો કે મહારાજ શાસ્ત્રથી તો ભગવાનના સ્વરૂપને જાણ્યું, તમે એમ કહો છો કે જાણે તો મોક્ષ થઈ જાય અને મોક્ષ ન થયો એવું તો જગતમાં જોવા મળે છે, તો મહારાજ પછી જાણવાનું શું અર્થ રહ્યો? તો મહારાજ કે એમ તો જેમ જાણવાનો અર્થ નથી ને એમ દેખવાનો અર્થ નથી. તો મહારાજ કે આ પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ જ્યારે બિરાજતા હોય ત્યારે લક્ષવિધિ માણસો એના દર્શન કર્યા હોય તો કંઈ એમ મોક્ષ થઈ જાય છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું છે, જાણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માંતરે કલ્યાણ થાય છે. મહારાજ પ્રત્યક્ષ દીઠા એનું જન્માંતરે કલ્યાણ થાય, તરત ન થાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે શાસ્ત્ર કરીને ભગવાનને જાણ્યા તેણે કરીને પણ જન્માંતરે કલ્યાણ થાય છે. તમે જો કહેતો જોયા હોય એનું જન્માંતરે કલ્યાણ થાય, તો જેણે શાસ્ત્રના માધ્યમથી જાણ્યા એનું પણ જન્માંતરે કલ્યાણ થાય છે. કારણ કે જેને શાસ્ત્ર કરીને જાણ્યા છે તેને જ નેત્રે કરીને દેખે છે. બહુ કેટલી સરસ વાત કરી કે શાસ્ત્ર દ્વારા જેને જાણ્યા છે નેત્રે કરીને દેખે છે. માને શાસ્ત્રમાં જે વાત લખાયેલી છે, શાસ્ત્રમાં જે વાત લખાયેલી છે એ જ ભગવાન પૃથ્વી પર જ્યારે પધારે ત્યારે નેત્રને જોઈ શકે છે, અથવા તો નેત્રે જેને જોયા છે એની જ વાતો શાસ્ત્રમાં લખી છે, તો અર્થ તો બેતનો એકરખો થાય છે. અને જેને નેત્રે કંઈ દેખે છે તેને શાસ્ત્ર ગંજાણે છે, માટે બેયનું બીજ બળ બરોબર થાય છે ને બેયનું જન્માંતરે કલ્યાણ પણ બરોબર છે. કેમ જે શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી? મારા શું કીધું, દર્શન કરે કે શાસ્ત્રના માધ્યમથી જાણે, એટલે વાંચે અને જાણે, તોય મહારાજ કે બેનું હરખું જ બીજ બળ થાય છે. વાત ક્યાં આપણી ઊભી લીધી ખબર છે? ઋતે જ્ઞાન ન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ સંવિત નથી, એ પ્રશ્ન ઉઠ્યો તો. અને પછી એમાંથી આગળ વિદ્યા નિત્યાનંદ સ્વામી આશંકા કરી, મહારાજ શાસ્ત્ર દ્વારા તો બધા જાણે છે તો મોક્ષ થઈ જવો જોઈએ ને, તો મહારાજ કે એમ કેમનો મોક્ષ થઈ જાય? તો જો શાસ્ત્રના માધ્યમથી જાણે એનો મોક્ષ માગશો તો લાખો અને અબજો લોકો જોયા આંખે કરીને, તો તમે તેમ કહેશો કે એનો મોક્ષ થઈ જવો જોઈએ? તો મહારાજ પણ જેણે જોયા હોય એનો તો કાળાંતરે મોક્ષ થાય. તો મહારાજ કે જેણે શાસ્ત્રમાંથી જાણ્યા છે એનો કાળાંતરે મોક્ષ થાય. અને મહારાજ કે સાંભળો, શાસ્ત્ર વાંચ્યું, શાસ્ત્ર વાંચ્યું અને જેવું જ્ઞાન થયું, આંખે જોયું અને જેવું જ્ઞાન થયું, એવા ભગવાનને સાંભળ્યા તો જ્ઞાન થાય. પોતે નથી વાંચ્યું પણ કોઈના માધ્યમથી સાંભળ્યા તો એનું પણ એટલું જ બીજ બળ થાય. શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે સાંભળ્યા જ કહેવાય. આ શબ્દ બહુ મહત્વનો, સાંભળે શું કલ્યાણ નથી એમાં, પણ મહારાજ કે સાંભળ્યા જ કહેવાય, સાંભળ્યા જ કહેવાય, માને સાંભળ્યા જ છે, અનુભવ્યા નથી. આંખે કરીને દેખ્યા જ છે, અનુભવ્યા નથી. શાસ્ત્રના માધ્યમથી વાંચીને જાણ્યા છે પણ અનુભવ્યા નથી. તો ભક્તો, અનુભવ જ્યારે થાય છે ત્યારે જીવાત્માની મુક્તિ થાય છે. એટલા માટે તો આપણે ઘણી વાર કહીએ છીએ કે જે આનંદ મિલનમાં છે એના કરતા અનેક ગણો આનંદ એની ઓળખાણમાં છે, એની પહેચાનમાં છે. સમજાણું? પહેચાન માને સમ્યક એ સ્વરૂપને જ્યારે જીવાત્મા જાણે છે ત્યારે જીવાત્માનો બેડો પાર થઈ જાય છે. નહીં તો ભગવાન સામે બેઠા હોય તો એને ઓળખી શકે. લો, ભગવાન સામે બેઠા હોય તો એવું નથી માની લેવાનું કે એનો મોક્ષ થઈ જાય. એ તો બધાને જોતો એને જોવે, પણ એની વિશે જોવે છે, પરંતુ એની વિશે સમ્યક જ્ઞાન નથી. ત્યાં સુધી આલોચના ન થાય, મન ખેંચાય નહીં, ચિત્તની વૃત્તિ ન ખેંચાય, અને ખેંચાય નહીં ત્યાં સુધી જગત વિરામ ન પામે, અને જગત વિરામ ન પામે, એના સંકલ્પ વિરામ ન પામે ત્યાં સુધી નિર્વાસની કેમ ન થવાનું કહો? અને નિર્વાસની ન થાય ધામમાં કેમ ન જવાનું? એટલે મહારાજ બહુ અદ્ભુત વાત કરે છે. મહારાજ કે એમ તો વિધ રીતે ભગવાનના સ્વરૂપ સુધી માણસો પહોંચે છે, પરંતુ અનુભવતા નથી. એમ આંખે કરીને જોવે છે મહારાજ, કે આંખે કરીને વાંચીને જાણે છે, સાંભળીને જાણે છે. અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી? ભગવાન પૃથ્વી પર બિરાજમાન હોય ત્યારે સ્પર્શ વતન થાય, લો તો જ્ઞાન નથી, પણ તેને તે સ્પર્શ કર્યો જ કહેવાય. એટલે આપણે કે નહીં તો કરવા ખાતર કર્યો સ્પર્શ, ખાવા ખાતર ખાધું. એટલે તમે ભલામણે ઓલાને ઘેરે ગયા હતા, ન્યા ગયા હતા? હું તો ખાલી જવા ખાતર ગયો હતો. શું કહે? જવા ખાતર ગયો હતો એટલે મારું મન હતું નહીં, પણ વ્યવહાર બકાડવા મારે જવું પડ્યું. એને શું કહે? જવા ખાતર ગયો હતો. એમ આ બધી વાત કેવી છે? જોવા ખાતર જોયા, જાણવા ખાતર જાણ્યા, સાંભળવા ખાતર સાંભળ્યા, સ્પર્શ કરવા ખાતર સ્પર્શ કર્યો, પરંતુ અંદર ઇન્દ્રિયોની સાથે અંતસ્કરણ અને જીવ એકાકાર નો બન્યો, ત્રણ એકરૂપ નો બન્યા, એકરૂપ નો બન્યા. એટલે મહારાજ કે સ્પર્શ કર્યો તે સ્પર્શ કર્યો જ જાણો કહેવાય, પણ અનુભવ એને બીજો કશો થતો નથી. અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે જોયા જ કહેવાય. અને નાસિકાએ કરીને સૂંઘ્યા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે સૂંઘ્યા જ કહેવાય. અને જીવાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે વર્ણન કર્યા જ કહેવાય. આપણે જો ને તીર્થક્ષેત્રમાં યાત્રા કરવા જઈએ ને, પેલા લોકો હોય ને એને શું કે ગાઈડ, તમને એક એક સ્થાનનો તલસ્પર્શી અનુભવ કરાવે, માને તલસ્પર્શી રીતે એક એક સ્થાનનો મહિમા કહે તમને. લો, અહીં ભગવાન આમ કર્યું હતું, આમ કર્યું હતું, આમ કર્યું હતું, ક્યાંય બધું, પણ એ બોલવા ખાતર જ બોલ્યો છે. એનું સાંભળીને આપણને જેટલું આમ હૃદય સ્પર્શે એટલું એનું ન સ્પર્શ લો. બોલો, ખાલી ઉપલખ વાચ્યા અર્થનું એનું બધું જ્ઞાન છે. પેલી કથા નથી, પેલા ભૂદેવ કથા કરતા કરતા કીધું કે રામ નામે પથરા તર્યા, ખાલી રામનું નામ લઈને પથરા મૂકતા તો તરતા હતા, એ ભરવાડોને સાંભળી ગઈ અને પછી પડખેન ગામમાં રહેતી હતી, કથા સાંભળીને પછી પોતાના ગામમાં જવું હતું, તો નદીને કાંઠે આવ્યા ને તે બે કાંઠા મીની દીવો, બે કાંઠા મી નદી. મનમાં વિચાર કર્યો કેમ ઉતરશું, તો એક જણી કીધું કે આજ નહોતો આવ્યું કથામાં, રામ નામે પથરા તર્યા. રામના ભરોસે જો પથરા તર્યા હોય તો આપણે રામનું નામ લઈને ધુબકો મારી તો આપણે કેમ ન તરી ગયા, આપણે ચેતન છીએ. અને રામનું નામ લઈને માર્યા ધુબકા અને તરી ગઈ. શું કામ તરી એના જીવ સુધી વાતની હા પડી ગઈ હતી. હું તો જીવ સુધી ઇન્દ્રિયો અંતકરણ અને જીવ તદાત્મા કે હા પડી ગઈ હતી. અને બીજે દાડે પાછી કથા સાંભળવા આવી અને એ ગામની ભરવાડોનો જાજે આવતી હતી, એટલે વક્તાનું ગતતું હતું, એના મનમાં હતું કે આજ બહુ વરસાદ એટલે કે ભરવાડને આવશે નહીં. અને કથા જ્યાં સારું ચાલુ થઈને મંગળાચરણ થયું ત્યાં તો આવીને પહેલી લાઈનમાં બેસી ગઈ. પહેલા ભૂદેવ પૂછ્યું, એલા વરસાદ છે ને, બે કાંઠા મી નદી આલી જઈને તમે કેમ આવ્યા, તો તમે કાલે નહોતું કીધું, તો શું કીધું, તો કે રામ નામે પથરા તર્યા, તો કીધું તર્યા હતા ને, તો બસ એમ અમે તર્યા કે. ઓલા ભૂદેવ કે તમે શું કીધું, અમે સમજાણું નહીં, તો તમે કીધું તું ને રામ નામ લઈને પથ્થર મૂકતા હતા, ઉપર નામ લખીને મૂકતા હતા, પથ્થર તરતા હતા, તેમ એમ જ કર્યું, રામના ભરોસે રામ નામ લઈને જે મારો ધુબકો તે તરી ગભી હતી. ત્યારે ઓલા ભૂદેવ મોઢામાં આંગળા નાખી ગયા કે ઓહો, મારી વાત સાંભળી અને આ રામ નામ લઈને તરી ગઈ અને મને હિંમત નથી ધુબકો મારો અને મારો ડૂબી જ જાઉં, કે હું તરી હગું. કારણ કે એનું જ્ઞાન કેવું હતું, વાચ્યાર્થનું જ્ઞાન હતું. એના જીવની અંદર હા નહોતી પડી. એ કથા કરતો હોવા છતાંય પણ એના હૃદયમાં એવો અહોભાવ પ્રગટ થયો નહોતો. અહોભાવને મોક્ષને બહુ મોટો સંબંધ છે. આ તો આત્યંતિક મોક્ષ માટેનું વચનામું છે. અહોભાવને મોક્ષને બહુ મોટો સંબંધ છે. મહારાજ કે જીવાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે વર્ણન જ કર્યા કહેવાય. હો, એમાં જ્ઞાન નથી, જ્ઞાન છે પણ વર્ણન કર્યા જ કહેવાય. એટલે એ બોલ્યા ખાતર જ બોલ્યો છે, એના જીવમાં એવી હા નથી. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયો કરીને જ્ઞાન છે તથા અંતઃકરણ કરીને જ્ઞાન છે. અને અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો? મહારાજ કે ત્રણ પ્રકારનું જ્ઞાન. મહારાજ એકના પછી ત્રણ ભાગ કર્યા. પ્રારંભમાં ત્રણ પણ ભાગ કાંઈ નહોતા કર્યા, જ્ઞાનની જ વાત કરી હતી. જ્ઞાન એટલે નામ જાણવું. પણ પછી મહારાજે નિત્યાનંદ સ્વામી સામે આવી ગયા એટલે મહારાજના મનમાંથી હવે તો વિસ્તાર કરવો પડશે. અને પાછા મુક્તાનંદ સ્વામી સપોર્ટ કરતા જાય થોડો થોડો જરૂર પડે ને. એટલે મહારાજ કે સાંભળો, મહારાજને શ્રુતિને પાછી સાચી રાખવી છે. હું શું કરું છું મહારાજને? મહારાજ કયો પક્ષ પકડ્યો છે? શ્રુતિમાં લખેલું જે વાક્ય છે એને મિથ્યા થવા દેવું નથી. એ વાક્યને બરાબર સત્ય સનાતન સાબિત મહારાજને કરવું છે અને સાબિતી કરવું છે. અને સાથે સાથે જ્ઞાનની અનેક નિરૂપણની જે વાતો છે એનું પણ અનુસંધાન મહારાજને ટાંકવું છે. એટલે મહારાજ બહુ જોરદાર વાત કરે છે, બહુ અદભુત મહારાજ વાત કરી રહ્યા છે. મહારાજ કે સાંભળો, જ્ઞાન ત્રણ પ્રકારનું છે. ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય, આંખ જોયું, અંતસ્કરણ દ્વારા જ્ઞાન થાય, એની સ્મૃતિ થઈ, અને પછી ઇન્દ્રિયો અંતકરણ સાથે અનુભવ સહિત જ્ઞાન થાય, તદાશ્રિત જ્ઞાન થાય. મહારાજ કે ત્રણ પ્રકારનું જ્ઞાન છે. ઇન્દ્રિયો જે જોવે છે, અંતકરણ એનો સંકલ્પ કરે છે, અનુભવમાં પણ એ જ વર્તે છે. અનુભવમાં વર્તું એટલે અનુભવ વખતો બે પ્રકારનો હોઈ શકે. એક અનુભવ તો અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને સમાધિ સાધે અને જે દર્શન થાય તે પણ અનુભવ કહી શકાય. અને ભગવાનનો ભક્ત ધ્યાનમાં લાગી જાય ને લેલીન બની જાય, અને હૃદયમાં પણ એને જે આંખી કરીને દેખતો હતો એવો પાછો વિચાર કરતો હતો એવી જ મૂર્તિ હૃદયમાં પણ દેખાય, એ પણ અનુભવ છે. સમજાણું? અને મહારાજ કે ત્યાં સુધી જયારે પહોંચે ને ત્યારે અમે મોક્ષની વાત કરીએ, અમે ઉપલક વાત કરવા માંગતા નથી. જીવ સત્તા તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો? અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે, જેને વિશે સ્થાવર જંગમ રૂપ જે વિશ્વ તે સાવકાશે કરીને રહ્યું છે, અને શંકરસન રૂપે કરીને જગતનો સંહાર કરે છે, અને પ્રદ્યુમ્ન રૂપે કરીને જગતની સ્થિતિ કરે છે, તથા મચ્છ કચ્છાદિક અવતારનું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિના અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે. ભગવાન તો વિવિધ પ્રકારના સ્વરૂપોને ધારણ કરે છે. અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, શંકરસણ સૃષ્ટિનું સર્જન કરવાનું થાય ત્યારે અનિરુદ્ધ સ્વરૂપને ધારણ કરે છે, એને પાલન કરવાનો સંકલ્પ થાય ત્યારે પ્રદ્યુમ્ન રૂપને ધારણ કરે છે. અને હરખું સેટિંગ નથી આવતું એમ લાગે ને ભૂકા કાઢી નાખો હોય તો શંકરસણ સ્વરૂપને પણ ધારણ કરે છે, શંકરસણ સ્વરૂપને પણ ધારણ કરે છે. એ ઉપરાંત આ ભૂમંડળ ઉપર પણ વિવિધ પ્રકારની ઘટનાઓ ઘટે ત્યારે પણ વરા, નૃસિંહ વગેરે વગેરે રૂપને ધારણ કરે છે. એટલે ભગવાન તો પૃથ્વી પર બહુ પ્રકારે પધારે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિ અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે. જ્યારે સૃષ્ટિનું સર્જન કરવાની જરૂર પડે ત્યારે કંઈ નૃસિંહ અવતાર ધારણ નથી કરતા, ત્યારે અનિરુદ્ધ સ્વરૂપ ધારણ કરે છે. કારણ કે એ વખતે એવી જરૂરિયાત હતી, સંહારની જરૂરિયાત પડે ત્યારે વરાહરૂપ ધારણ નથી કરતા પણ શંકરસણ સ્વરૂપ ધારણ કરે છે. અને પૃથ્વીને ખોળવાનું હોય ત્યારે પદ્યુમનું રૂપ ધારણ નથી કરતા, ત્યારે વરાહરૂપનું ધારણ કર્યું. એટલે જ્યાં જેવી જરૂરિયાત હતી તેવા રૂપને ભગવાને ધારણ કર્યું. તેમાં કોઈ કાર્ય તો એવું છે જેમાં અંતઃકરણ ઇન્દ્રિયો નથી પૂગતા, કેવળ અનુભવ જ્ઞાનને કરીને જ જણાય છે, ત્યારે તેવા કાર્યની સિદ્ધિ અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે. કોઈક ભગવાનનું સ્વરૂપ એવું છે જે ઇન્દ્રિયો પગી જાય છે. આમાં તો તમે બધા સાવધાન રહો તો કાંક હળવું જ છે, નતર આમાં તો તમારે ડબલા ડુલ. હા, વચ્ચું કહું, આખા એ વચનામૃતમાં વધારે વધારે ગહન હોય ને તો આ વચનામૃત છે, લોયાનું હાથમું. લોયાના હાથમાં હોહરવો નીકળી જાય, આખા વચનામૃતમાં હોહરવો નીકળી જાય. બોલો, એટલે તમારા આમાં તમારી કસોટી હ્યા છે, તમારે બીજું હોહરવું કાંઈ નીકળો નથી. આ કથા આલે ત્યાં સુધી તમે જો સમાધિમ ન લાગી જાય એટલે તમે હોહરવા નીકળી ગયા, બીજું તું હોહરવા નીકળવાના ગો. બાકી તમે એમ માનો છો કે આ વચનામૃત સાંભળી લીધું એટલે પછી હાંજે જઈને આપણે ઉતાર વાંચ્યું સમજે જાય એમ તેમ માનો છો? એ તમે કેસેટ ને પચા ફેરી સાંભળ્યું છે ને ત્યારે આ પડશે થોડીક, ત્યારે સમજા હે, ચાંચ ડૂબશે હે, એટલું ગહન વચનામૃત છે. મહારાજ બહુ અદભુત આ વચનામૃતમાં વાત કરે છે. મહારાજ કહે કે જ્યાં જેવા રૂપને ધારણ કરવું પડે એવા રૂપને ભગવાન ધારણ કરે છે. મહારાજ કે કોઈક રૂપ તો એવું ધારણ કરે છે જે ઇન્દ્રિય અંતકરણ નિત પૂગતા, કેવળ અનુભવ જ્ઞાને કરીને જણાય છે, ત્યારે તેવા કાર્યની સિદ્ધિનો અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે. ક્યાંક ઇન્દ્રિય પોગે એવા સ્વરૂપને ધારણ કરે છે, ક્યાંક અંતકરણ પોગે એવા રૂપને ધારણ કરે, ક્યાંક અનુભવ પોગે એવા સ્વરૂપને ધારણ કરે છે. એમાં ભક્તો અમુક સ્વરૂપ એવું છે જે અંતકરણ પોગે, અનિરુદ્ધ પ્રદ્યુમ્ન શંકરસણ સ્વરૂપ કેવા છે, અંતકરણ જ પોગે, ત્યાં ઇન્દ્રિયો પોગે નહીં, માને આંખે કરીને જોઈ હગાતા નથી, પણ સંકલ્પ કરીને મનના વિચાર કરીને શાસ્ત્રમાં વાંચ્યું હોય તો અનુમાન કરી શકાય, સમજાય, વિચાર ત્યાં સુધી પોગે છે, અંતસ્કરણ પોગે પણ ઇન્દ્રિયો પોગે નહીં. ભગવાન આ પૃથ્વી પર નૃસિંહ વરા આદિક સ્વરૂપને ધારણ કરે ત્યારે બે પોગે, ઇન્દ્રિયો પોગે ને અંતઃકરણે પોગે. ઇન્દ્રિયો પોગે આંખે કરીને દેખાય નૃસિંહ ભગવાન, એની જ્યારે પ્રગટ થયા ત્યારે વિદ્યમાન જેટલા બધા હતા બધાને દેખાણા જશે ને, દેખાય, અને અંતકરણમાં પણ અનુભવાય. જે વખતે નૃસિંહ ભગવાન પ્રગટ થયા ત્યારે બધાને દેખાણ હતા, વિકરાળ સ્વરૂપ હતું, સાવજનું રૂપ ધારણ કર્યું હતું, ફૂફાડા મારતા હતા, હિરણ કશ્યપન પોતાના ખોળામાં લઈને કે અધમ પાપી તારે એક એક વર્ણને યાદ કરી લે, તે હું માગ્યું તું યાદ કર, તને યાદ નહીં હું પણ તને યાદ અપાવું, તે કીધું તું રાતે ન મરો જોઈ લે રાત નથી, તે કીધું તું દિવસે ન મરો આ દિવસ નથી સંધ્યાનો સમય છે, તે કીધું તું ઘરમાં ન મરું બહાર ન મરું જોઈ લે ઘર નથી ને બહાર નથી ઉમરામાં બેઠો બરાબર, તે કીધું તું માણસથી ન મરું પશુથી ન મરું મારે હમું જોઈ લે હું માણસના શરીરમાં નથી પશુના શરીરમાં નથી અડધો માણસ અડધો પશુ છું, તે કીધું તું લાકડાથી ન મરું લોઢાથી ન મરું જોઈ લે મારા હાથમાં લાકડું લોઢું કાંઈ નથી નખથી તને ચીરી નાખવાનો છે, અને ઘૂકવાટી બોલાવતા ભગવાન આખીર હિરણ કશ્યપના પેટમાં નખ ભરાવ્યા ચીરો અંદરથી આતરડા બહાર કાઢ્યા ડોકમાં માળા પહેરી બોલો, અને એવા એવા ક્રોધાયમાન એવા ક્રોધાયમાન કોઈ પાસે ન જઈ શકે, બધાએ વિચાર કર્યું ભગવાનને શાંત કેમ કરવા, એટલે બધાએ વિચારણા અંતે નક્કી કરવા બેઠા કે એક કામ કરીએ આપણે લક્ષ્મીજીને કહીએ, કારણ કે લક્ષ્મીજી એના અર્ધાંગના છે ને એટલે એ જાહે ને ભગવાન શાંત થાય, શાંત ન થાય કોઈ રીતે. લક્ષ્મીજીની પાસે ગયા, દેવતાઓ તમે જાઓ અને શાંત કરો બહુ ખીજાણા છે કારણ કે તમે અર્ધાંગના છો એટલે તમારું માન છે, ત્યારે લક્ષ્મીજી કે સાંભળો અર્ધાંગ ના હોવ કે આખાંગ ના હોવ પણ અત્યારે પાસે ગયા જેવું નથી. એ વખતે બધાને ભગવાન આંખે કરીને દેખાતા હતા અને અંતઃકરણમાં તો વગેરે સંભારે સાંભળતા છે, આમ ઘૂઘવાટે બોલાવતો એને. પણ એ બેમાં અનુભૂતિ, બે વસ્તુ થાય, ઇન્દ્રિયો કરીને, અંતઃકરણ દ્વારા કરીને. પણ પાછા ધ્યાન કરવા જો બે હે અને મૂર્તિ જો તદાત્મક થાય તો પછી વિશ્વરૂપ ન દેખાય, અનુભવમાં ન આવે. ઇન્દ્રિય અંતઃકરણમાં આવે પણ અનુભવમાં આવે નહીં. સમાધિ કરીને ધામમાં જાય તો મહારાજ વચનામૃત લોયાના 18માં શું કીધું, મહારાજ કે અહીંયા ભગવાન વરાહ રૂપે આવે તે ધામમાં શું કઈ ભૂંડ રૂપે છે, હો અહીંના નૃસિંહ રૂપે ભગવાન પધાર્યા હોય તો ત્યાં શું કઈ સિંહ રૂપે બેઠા છે. અનુભવ કરવા જાય પછી એવું સ્વરૂપ જોવા મળે નહીં. એટલે ઇન્દ્રિયો અનિરુદ્ધ પ્રદ્યુમ્ન શંકરસણમાં અંતઃકરણ પોગે, નૃસિંહ વરાહાદિક અવતારોમાં ઇન્દ્રિયો પોગે, અંતઃકરણ પોગે, પણ પાછો અનુભવ પોગે નહી. એટલે મહારાજ બહુ સરસ વાત બતાવે મહારાજ કે અમે તો જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય કોના દ્વારા થાય, તો ઇન્દ્રિયો પગી જાય, અંતઃકરણે પગી જાય અને અનુભવ પણ પગી જાય, એવું જે સ્વરૂપ અને એવા સ્વરૂપનું જે જ્ઞાન એના માધ્યમથી જીવાત્માનો મોક્ષ થાય એવી વાત કરીએ છીએ. એટલે બહુ અદભુત વાત મહારાજ બતાવે છે. મહારાજ કે કેટલાય સ્વરૂપ તો ભગવાન એવા છે તેમાં કોઈ કાર્ય તો એવું છે જે જ્યાં અંતઃકરણ ઇન્દ્રિયો નથી પોગતા, કેવળ અનુભવ જ્ઞાને કરીને જ જણાય છે. ત્યારે તેવા કાર્યની સિદ્ધિના અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપને ધારણ કરે છે. અનુભવાત્મક જ્ઞાનથી જ પરમાત્મા પામી શકાય એવા કાર્યના અર્થે ભગવાન એવા સ્વરૂપને ધારણ કરે છે. એવા કાર્યના અર્થે એટલે કે ભક્તના મનમાં એમ છે કે મને હૃદયમાં પરમાત્માના સાક્ષાત દર્શન થાય, ત્યારે એ ભક્તની ભાવના પૂર્ણ કરવા રૂપ કાર્ય કરવાના અર્થે ભગવાન પણ ભક્ત જ્યારે મંડે છે ત્યારે હૃદયની અંદર જે ધામમાં સ્વરૂપ છે, જે સામે બેઠું છે એ જ હૃદયમાં પણ દેખાય છે. આંખે કરીને જે અનુભવાય છે, સામે બેઠું જે અનુભવાય છે, નયન ગોચર થાય છે, અંતઃકરણ સંકલ્પ દ્વારા પણ જેનું મનન થાય છે એનું એ સ્વરૂપ, ભક્તનો જ્યારે એવો ભાવ હોય ત્યારે ભગવાન હૃદયમાં પણ એનું એ સ્વરૂપના દર્શન આપે છે. અને કોઈ કાર્ય એવું છે જે ઇન્દ્રિય અંતકરણે કરીને જાણ્યામાં આવે છે ત્યારે તે કાર્યની સિદ્ધિના અર્થે ભગવાન પણ તેવા જ થાય છે. ઇન્દ્રિય અંતકરણ દ્વારા ભગવાન અવલોકનમાં આવે એવું કાર્ય હોય ત્યારે ભગવાન એવા થાય છે. હમણાં આપણે વાત કરીને કે નૃસિંહ વરાહ રૂપે થયા ત્યારે એવું કાર્ય હતું, ભગવાન એવા રૂપે થયા, ન્યા ભગવાનને મૂળ સ્વરૂપ કે એવા દિવ્ય સ્વરૂપની જરૂરિયાત હતી નહીં, કારણ કે અંદર એટલે આખી પૃથ્વી ઘસડી ગયેલો, ત્યાં ભગવાનને ખાલી ઇન્દ્રિયો પોગે તો ગધી જાય, અંતકરણ પોગે તો ગધી જાય, અને કોઈ પણ ભોગે જીવાત્માને સુખી કરવા માટે પૃથ્વી બહાર લાવી દીધી ભૂંડ રૂપે થયા, બોલો તેવા કાર્યના અર્થે ભગવાન તેવા રૂપે પણ થયા. અને સૃષ્ટિના સર્જન અને એનું સંચાલન કરવા માટે એવી જરૂરિયાત હતી પ્રદ્યુમ્ન રૂપે થઈ, એટલે જેવા કાર્યની જરૂરિયાત છે ભગવાન તેવા રૂપને ધારણ કરે છે. માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો, ભગવાનના ઘણા ભેદ થઈ ગયા. કોઈ ભગવાન કેવા થયા ઇન્દ્રિયો જ પોગે, કોઈ ભગવાન કેવા થયા ઇન્દ્રિયો અંતકરણ બે પોગે, કોઈ ભગવાનનું સ્વરૂપ કેવું થયું ખાલી અનુભવ જ પોગે, આ વિધ વાત છે. તો તમે કયા ભગવાનના જ્ઞાને કરીને મોક્ષ થઈ વાત પૂછો છો? મહારાજ કોને પૂછ્યું? નિત્યાનંદ સ્વામીને. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે, જે ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિયો અંતકરણ અનુભવ એ ત્રણેય પોગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ. નિત્યાનંદ સ્વામી થોડા પાછા પડ્યા, મહારાજ અમે તો ત્રણેય સ્વરૂપનું જ્ઞાન થાય એવા જે ભગવાન, ત્રણેયના માધ્યમથી ભગવાન સુધી પહોંચી શકાય એવા જે ભગવાન છે એના માધ્યમથી જીવાત્માનું મોક્ષ થાય, મુક્તિ થાય એવું અમે કહીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એવા જે ભગવાન તે તો શ્રીકૃષ્ણ છે, તે તો પોતે પોતાને એમ કહે છે, જે યસ્માત ક્ષરમ મતિતો અહમ ક્ષરાદપી ચોતમ અત્વસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ વિષ્ટભ્યામિદમ કુત્સન મેકાશયન સ્થિતો જગત મતઃ પરતરમ નાન્યત કિંચિત દસ્તિ ધનંજય મયિ સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણાયિવ પશ્યમે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશઃ નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની ચ. મહારાજ કેવા તો એક પુરુષોત્તમ નારાયણ ભગવાન કૃષ્ણ છે. ભક્તો આવું મૂળ સ્વરૂપ એક જ હોઈ શકે એમ, જે સર્વથી પર તત્વ છે, જેને કૃષ્ણ શબ્દથી સંબોધવામાં શાસ્ત્રમાં આવ્યું છે. ભગવાનનું મૂળ જે સ્વરૂપ છે ને એનું મૂળ અનાદિનું નામ કૃષ્ણ જ છે. એનું નામ કૃષ્ણ જ છે જે અક્ષરધામની અંદર સ્વરાટ થકા બિરાજમાન છે. અને કોઈ કોઈ જગ્યાએ આપણા મનમાં એમ થાય તો પછી એ જ જો મૂળ સ્વરૂપ અને એ જ આ બધી સામર્થ્ય ધારણ કરતું હોય તો ઘણી જગ્યાએ એવી બહુ મોટી વાત તો થઈ છે. ઘણા બધા શાસ્ત્રમાં ભગવાન એવું બોલ્યા છે, હું જ આ બધું કરું છું, આમ કરું તેમ કરું, અવતાર જ હોય છે તો એનું કેમ? તો ભક્તો એનો જવાબ સ્વામી વાતો લખ્યો. સ્વામી કે કપિલ નારાયણ બહુ બોલ્યા, બહુ બોલ્યા, મદભયાત વાતી વાતો એમ સૂર્ય સ્તપતી મદભયાત, બહુ બોલ્યા. મારા ભયથી આમ થાય છે, મારા ભયથી તેમ થાય છે, બધું બોલ્યા ખરા, પણ કલ્યાણની વાત આવી ત્યારે માતા એકનું કર્યું. તો એમ કેમ? તો કે એ જયારે બોલ્યા ત્યારે સર્વથી પર જે પુરુષોત્તમ નારાયણ હતા એનો એની અંદર આવિર્ભાવ હતો. એ પુરુષોત્તમ નારાયણ જયારે પોતાની સામર્થ્ય સંપૂર્ણતા મૂકે છે ત્યારે બધું જ બોલે છે, અને ત્યારે એની અંદર સામર્થ્ય પણ એટલી જણાય છે, અને એવું શાસ્ત્રમાં જોવા પણ મળે છે. દાખલા તરીકે પરશુરામ ઘડીક પછી ઊંચી કરણ, ઘડીક હેઠી ઉતારણ, ઘડી ઊંચી કરણ, કાપી નાખું, નામ કરી નાખું, તેમ કરી નાખ્યું, કેટલું બધું બોલતા કોજી. તમે રામાયણ વાંચીશ કોઈ? એમ કેટલા જણા વાંચ્યું? ઊંચી આંગળી કરો તો. રામાયણ કેટલાય વાંચી? પેપર કેટલા જણા વાંચ્યું? ઊંચી આંગળી કરો તો. કરો ન કરો તમારો હામ છે. પેપર ન વાંચ્યું એટલે ઊંચી આંગળી કરો. કોઈ દી વાંચ્યું જ ન હોય પેપર જેનમાં તેદોનું. ધીમે ધીમે કરતા એક જ વિદ્યા. તો પછી અમે વચ્ચે કહેતા હતા એટલે પેપર વાંચતા એટલા ઉછી આંગળી કરો તો કરતા જ નહોતા. એનો મતલબ એમ થાય કે તમને એક તો કીધું રામાયણ વાંચો તો એમાં એક જણા ઉછી આંગળી, બે જણા કરી. પેપર વાંચો તો એમાં કોઈ ન કરી. તે તમે કેમ નોત કરતા? નોતા વાંચતા પછી એ ઊંચી આંગળી કરવા માળો ચડતી હતી. હા, કે નહીં આળો ચડતી હતી. આળેની વાત તમે સાંભળીશ? એ સાંભળે જેવી જો. એક ગામમાં આખું આળસ મંડળ ચાલતું હતું. જેમ ઘનશ્યામ યુવક મંડળ હાલે ને એમ આખું આળસ મંડળ હાલતું હતું. બોલો. એમાં ગામના એ આળસ મંડળના સભ્યો બધા ગામની ઓટે બેઠા હતા અને ગપોટા મારતા. એમાં આળસ મંડળના પ્રમુખ ગાડી લઈને નીકળ્યા, પણ 120-130 સ્પીડમાં જ આવ્યો. એટલે બધા સભ્યો જોઈ ગયા, એ કે આ હા હા, આપણા પ્રમુખ આટલી ઝડપે ગાડી હાકી પોહાય? આળસ મંડળના પ્રમુખ આટલી ઝડપે જો ગાડી હાકે તો આપણું આળસ મંડળ હાલે કેમ? કે આપણા મંડળ નામ જ આળસ મંડળ છે ને. આ પ્રમુખ આટલું હાકે, આ ન પોહાય, આને સસ્પેન્ડ કરો કે, અને બીજાને થાપી દો કે. 30 સ્પીડ ઉપર ગાડી હાલવી ન જાય, બદલે 130 સ્પીડમાં હાકે. અને પછી સાંજે બધા ભેગા થયા, પ્રમુખને બોલાય, આ ન પોહાય, આટલી બધી સ્પીડથી ગાડી આખો આળસ મંડળના પ્રમુખ થઈને, માટે તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમે જોયું તમે 130 સ્પીડમાં જતા હતા. પહેલાં પ્રમુખ કે તમે તારે સસ્પેન્ડ કરી દઉં, એની કાંઈ વાત મને કાંઈ વાંધો નહીં, પણ મારી વાત સાંભળો, શું કામ એટલા સ્પીડથી ગાડી હાલતી હતી તો જાણી લો. પહેલાં તો કેમ હાલતી હતી? તો વાત એવી બની, મારે જવું તું બહાર અને ધ્યાન બીજે હતું, ગાડીમાં બેઠો અને ઓચિંતા લીવર ઉપર પગ દેવાઈ ગયો અને ગાડી ઉપડી ગઈ. પછી લીવર ઉપરથી પગ ઊંચો કરીને આળો ચડી, એટલે 130 સ્પીડ ઉપર હાલી ગયો. એટલે કે તો બરાબર કહેવાય, તો તમે યોગ્ય છો. એમ તમે ક્યારેક ક્યારેક એક એમમાં આંગળી ઊંચી નથી કરતા? એ મંડળવાળામાં સભ્યો તો નથી ને કોઈ? જોજો, જાળવજો ભલા માણસો. બહુ અદભુત વાત મહારાજ એમ બતાવે છે કે ત્રણેય દ્વારા અનુભવ થાય એવા તો એક ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. અને એ પુરુષોત્તમ નારાયણ કહ્યું છે કે જેમ માળાની મધ્ય દોરો હોય અને દોરાને આધારિત આખી માળે ગૂંથાયેલી હોય છે, એમાં સૃષ્ટિની અંદર ક્ષર અક્ષર બધાય નાશ પામી જાય એવું તત્વ હોય તોય ભલે, અવિનાશી હોય તોય ભલે, બધાનું જે કાંઈ સંચાલન થઈ રહ્યું છે એ સંચાલનો કરનારો હું એક જ છું. એમ મારા સિવાય કોઈ સંચાલનનો કરનારો નથી. ઇત્યાદિક વચને કરીને પોતે પોતાને ઇન્દ્રિયો અંતકરણ થકી અગોચર કહે છે, અને આ બધું સંચાલન કરતો હોવા છતાંય પણ મને કોઈ જગ્યાએ બાધ નથી. માટે ભગવાનને તત્વે કરીને સમજવા તે તો એમ છે જે ઇન્દ્રિયો અંતકરણ તથા અનુભવ એ ત્રણેય કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. બહુ સરસ મહારાજ વાત લાવ્યા. જો ઇન્દ્રિય અંતકરણ તથા અનુભવ એ ત્રણેય કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. પ્રત્યક્ષ ભગવાન, પ્રત્યક્ષ કોને કહેવાય? સામે છે, મહારાજ કે ઇન્દ્રિયો અંતકરણને અનુભવથી મોક્ષ થાય છે એવી જો વાત હોય અને એવા ભગવાનના પ્રત્યક્ષ તમારી સામે બેઠા એમ જો તમને આ પડી જાય તો તમને પૂર્ણ જ્ઞાન કહેવાય. આંખે કરીને દેખાય, મનને કરીને પણ એ જ છે. ધ્યાન કરે તો હૃદયમાં એ જ મૂર્તિ દેખાય, એથી કદાચ આગળ જાય સમાધિ થાય તો અક્ષરધામમાં પણ એની એ જ મૂર્તિ દેખાય. આમ ઇન્દ્રિયોમાં એ, અંતકરણમાં એ, આનો અનુભવમાં પણ એની એ જ મૂર્તિ ભાસે. અને એ જે ભાષે એવી જે મૂર્તિ છે એ આ પોતે છે, બીજા કોઈ નથી, એમ મને એ પૂર્વ જ્ઞાની કહેવાય. અને ત્રણ પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય. આ ત્રણમાંથી એકે ઓછું હોય તો આત્યંતિક જ્ઞાન ન કહેવાય. માને એક મનમાં એમ હોય કે ઇન્દ્રિય દ્વારા બરાબર છે, આ ભગવાન છે, અને મનન કરીએ છીએ, પણ ધામમાં કઈ મૂર્તિ છે હું ખાતરી, પ્રથમના નવમાં મારે એટલે કહી દીધું, મહારાજ કે ખબરદારીની વાત સાંભળે છે. તો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરે છે, એનું નામ રટન લે છે, અને પાછો મનમાં વિચાર કરે છે. કેવો વિચાર કરે છે કે જ્યાં સુધી મને વૈકુંઠ ગોલોક આદિ ધામ દેખાણું નથી અને ત્યાં આની આ મૂર્તિ જ્યાં સુધી દેખાણી નથી ત્યાં સુધી મારું પૂર્ણ કલ્યાણ થશે કે મહારાજ કેવો સંસજને રહેતો એને તો મોઢાની કોઈ વાતે ન સાંભળવી. હું કામ એની ઇન્દ્રિય અંતકરણ દ્વારા તો હા પડી છે, પણ અનુભવમાં કંઈક બીજું હશે તો અનુભવમાં આ જ દેખાશે, આ પડી નથી. માટે મહારાજ કે વાત કોઈ દી સાંભળવી નહીં. અને ક્યારેક એવું બને કે મનમાં એમ થાય કે અનુભવની અંદર તો એક મહાલૌકિક સ્વરૂપ છે, મહાલૌકિક સ્વરૂપ છે, પણ મહાલૌકિક સ્વરૂપ છે એ જ આ છે, એ જ આ છે. માનો સમાધિ કરે ને સમાધિની અંદર એને ધામ દેખાય, ધામની અંદર મૂર્તિ દેખાય, તો મારા શક્ય છે કે મહારાજ ક્યારેક, જો મહારાજ અહીંયા જે સ્વરૂપ છે એ જ ત્યાં છે, એમાં રોમ માત્રનો ફેર નથી સામર્થ્ય કરીને, પણ મહારાજ ક્યારેક ત્યાં તેજાયમાન સ્વરૂપ દેખાડે, તેજના પૂંજ વહેતા હોય, ધામમાં તેવું સ્વરૂપ હોય, તેજના પૂંજના પૂંજ વહેતા હોય, અને અહીંયા થાવ સામાન્ય મનુ જેવા ભાસે, અને ત્યારે મનમાં એમ થાય મળવું ઈ આ નથી, અનુભવમાં છે આ નથી, તોય પણ મહારાજ કે મોક્ષમાં ખોટ રહી જાય. તેના બીજા મહારાજ કીધું, મહારાજ કે જેના હૃદયની અંદર એવી હા પડી જાય કે પરોક્ષ માત્રમાં જે મહત્વતા કહેવામાં આવી છે એ જે કોઈ મહત્વતા છે એ આ મને મળ્યા પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ એની જ છે, એનો જ મહિમા ગાવામાં આવ્યો છે, મહારાજ કે એવી જેને હા પડી જાય તો મહારાજ કે એના મોક્ષની બધી જ વાત પૂરી થઈ જાય. પરોક્ષનો જેવો મહિમા છે એવો પ્રત્યક્ષનો થઈ જાય તો મહારાજ કે એને પૂર્ણ જ્ઞાની જાણવો. અહીંયા પણ મહારાજ એ જ કહે છે, ઇન્દ્રિયો અંતકરણ અનુભવ પોગે એવું જે સ્વરૂપ છે એ જ આ છે, બીજું નહીં, એ જ આ છે. મહારાજ કે એવી જ અને હા પડી જાય અને પૂર્ણ આત્યંતિક જ્ઞાનવાળો કહેવાય. ને તેણે કરીને જન્મ મૃત્યુને પણ તરી જાય છે, અને એવું જો ન સમજે મહારાજ કે જન્મ મરણના મૃત્યુ થકી તરે નહીં. અને કોઈક સાધને કરીને બ્રહ્મ સ્વરૂપને પામ્યો હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ પૂર્વ જ્ઞાની ન કહેવાય. કેટલી હદે મહારાજ વાત કરી લો. મહારાજ કે સાધને કરીને, ભક્તો અહીં વાત બહુ સમજાય જેવી કહું, સાધને કરીને એક બ્રહ્મરૂપ થયો છે, સાધને કરીને બ્રહ્મરૂપ થયો અને ધ્યાનમાં બે સમાધિ થઈ જાય અને સમાધિમાં તેજ તેજ તેજના પૂંજના અનુભૂતિ થાય છે, અનુભવ થાય છે, એ કેવો ભગત છે. અને એક ભગત એવો છે કે જેને માનસીમાં હજી ગોટાળો ગોટાળો રહે છે, પરંતુ મનમાં એમ ઠેરાવ છે કે આ જે મળી મૂર્તિ એ જ મોક્ષની કરતલ છે ને, એ સર્વથી પર છે, એવી દ્રઢ ગાંઠ છે. અને પહેલાંના મનની અંદર આ જે મળી મૂર્તિ એ સર્વે સર્વા છે એવી ગાંઠ નથી અને બ્રહ્મ સ્થિતિને પામી ગયો છે. ઓલો ઘણો શ્રેષ્ઠ દેખાય છે, પણ એના કરતાં ભલે માનસીમાં ગોટાળો થતો હોય, પરંતુ આ મળ્યું જે સ્વરૂપે સર્વથી પર છે, આની પર કંઈ છે જ નહીં, એવી જેને ઠાવ કે ગાંઠ પડી ગઈ તો ઓલા કરતાં લાખ ગણો શ્રેષ્ઠ છે. બોલો, લાખ ગણો શ્રેષ્ઠ છે. ઓલો દેખાય, જોવામાં ઓલો શ્રેષ્ઠ દેખાય છે, સમજાય છે, જોવામાં ઓલો શ્રેષ્ઠ દેખાય છે, પણ શ્રેષ્ઠ આ છે. કારણ કે શ્રેષ્ઠ દેખાતો હોવા છતાંય પણ મરીન જાય ક્યાં, બહુ તો બ્રહ્મની અંદર લીન થાય, મહાપુરુષના તેજની અંદર લીન થઈ જાય, કારણ કે પ્રત્યક્ષ નારાયણ નિષ્ઠા નથી. અને ઓલો માનો માનસી પૂજામાં ગોટાળો થાય છે, પણ પ્રત્યક્ષ નારાયણને સર્વે સર્વા સમજી અને એની સારધાર્થકો આજ્ઞા પાળે છે તો દેહને જ્યારે મૂકશે ત્યારે ધામમાં જશે, ને કદાચ કાચું હોય ને તો ભગવાન એને બદ્રી કૃષ્ણ મૂકશે, થોડા દાડે ત્યાં રખાવી અને જે કાંઈ ખામી હશે ખામી ટળાવી સીધા અક્ષરધામમાં લઈ જાય. જોવા મૂલ્યો સારો લાગે છે, પણ હકીકતમાં શ્રેષ્ઠ નિષ્ઠાવાળો ભગત છે. એટલે બહુ સરસ મહારાજ વાત કરે છે. મહારાજ કે કોઈક સાધને કરીને બ્રહ્મ સ્વરૂપને પામ્યો હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાન એવી રીતે ન જાણે તો તે પણ પૂરો જ્ઞાની ન કહેવાય. માટે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે નિષ્ક્રમ્યમપ્યચ્યુત ભાવ વર્જિતમ ન શોભતે જ્ઞાન મલમ નિરંજનમ. બહુ અદભુત વાત બતાવી છે. તથા ગીતામાં કહ્યું છે જે કર્મણો વ્યપી બૌદ્ધવ્યમ બૌદ્ધવ્યમ ચ વિકર્મણ અકર્મણશ્ચ બૌદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ. અકર્મ જે જ્ઞાન તેની વિશે પણ જાણવું રહ્યું છે તે શું, તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તો જાણવા જ રહ્યા છે. અંતે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. કેટલી જોરદાર વાત કરી. અકર્મ જે જ્ઞાન તેને વિશે પણ જાણવું રહ્યું છે. અકર્મ જે જ્ઞાન, અકર્મ જ્ઞાન એટલે એવી સ્થિતિને પામી ગયો છે કે હવે એને જગતનું કોઈ પદાર્થ સ્પર્શી શકે તેમ પોઝિશન નથી. એવો બ્રહ્મરૂપ બની ગયો છે. કેવો થઈ ગયો છે? બ્રહ્મરૂપ બની ગયો છે. એને હવે ત્રણ ગુણ, ત્રણ અવસ્થા, દસ ઇન્દ્રિયો, દસ ઇન્દ્રિયોના દેવતાઓ, ચાર અંતઃકરણ, કોઈ પણ સ્પર્શ કરી એના લાઇનમાં, એના માર્ગમાં વિઘ્ન ઊભું કરી શકે એવી પોઝિશન નથી. આટલી શ્રેષ્ઠ કક્ષાને પામ્યો છે. પણ મહારાજ કે આટલી કક્ષાને પામ્યો એટલે એને પૂર્ણાહુતિ કરવાની જરૂર નથી. હજી પૂર્ણાહુતિ ઘણી આગી છે. આ સ્થિતિને પામી ગયો અને દેહ પડી ગયો તો મહારાજ કે મોક્ષ સંભવિત નથી, કારણ કે હજુ એને પરબ્રહ્મ તો જાણવા જ રહ્યા છે. જ્યાં સુધી પરબ્રહ્મને નથી જાણતો, જ્યાં સુધી પરબ્રહ્મની ઉપાસના નથી કરતો, ત્યાં સુધી મોક્ષ ક્યારે પણ સંભવિત બની શકે નહીં. એટલે મહારાજ એ કહેવા માગે છે, મહારાજ કે સાધનની મહત્વતા તમે જરૂર સમજો. બહુ મહારાજનું સૂક્ષ્મ પોઈન્ટ સમજો. આ બાજુ બરાબર ધ્યાન. સૂક્ષ્મ મહારાજ પોઈન્ટ શું કહેવા માગે છે ખબર? મહારાજ કે મેં સાધનને જરાય ગૌણ કરવા માગતા નથી. સાધન કરજો અમને રાજી કરવા માટે, પણ સાધન કરતા પહેલા તમે નિષ્ઠાનો એકડો કરી લેજો. અમારી સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરી લેજો. જે કાંઈ છે, પ્રથમના 27માં મહારાજ કીધું, પૂર્વે જે ઐશ્વર્ય પ્રતાપ ઘટી ગયા, વર્તમાન કાળમાં જે ઘટે છે, ભવિષ્યમાં જે ઘટશે, એ મને મળ્યા પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ એ વતે જ છે, એ વતે જ ઘટના ઘટે છે. મહારાજ કે એવી તમે ચોક્કસ ગાંઠ વાળી લેજો. આ એકવાર તમે નિષ્ઠાની ગાંઠ વાળી લેજો, પછી મહારાજ કે તમે સાધનો કરો તો અનેક ગણું ફળ આપતું જશે. અને માનો સાધન કરતા કરતા કદાચ એ સ્થિતિને તમે ન પામ્યા તો પણ મોક્ષમાં જાજો ભય નહીં રહે અને આ વાતને તમે ન સમજ્યા. અને માનો તમે બ્રહ્મ એકવાર થઈ ગયા તોય પણ મોક્ષમાં હજી પરબ્રહ્મ તો જાણવા જ રહ્યા, હજી તમને મોક્ષની એક પણ વાત પકડાણી નથી, જ્યાં સુધી પરબ્રહ્મને જાણ્યા નથી. અને જે બ્રહ્મરૂપ થયો તે જ પુરુષોત્તમની ભક્તિનો અધિકારી છે. તે ભક્તિ તે શું? તો જેમ શ્વેતદ્વીપવાસી જે નિરન્મુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદન પુષ્પાદી નાના પ્રકારની પૂજા સામગ્રી કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપ થકો પુરુષોત્તમ ભગવાનની ભક્તિ ચંદન પુષ્પ શ્રવણ મનાદિકે કરીને કરે તે ભગવાનની ગીતામાં કહ્યું છે જે બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરમ પરામ. માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને પામતો પામ્યો ન કહેવાય. બહુ જોરદાર મહારાજ વાત કરે છે. મહારાજ કે હમણો બ્રહ્મરૂપ થયો એ જ પરબ્રહ્મની ભક્તિને કરવા માટે અધિકારી છે. એનો મતલબ ભક્તો એ થાય, અહીંયા અહીંયા મારા સાધનની થોડીક મહત્વતા બતાવે છે. મહારાજ કે જ્યારે ઇન્દ્રિય અંતકરણ રાગથી જ્યારે મુક્ત થાય છે ત્યારે જ એ ભક્ત પરમાત્માને સમ્યક ભજી શકે છે. એક વાત. બીજો મારાનો કહેવાનો ગલિતાર્થ એવો છે કે જેને આવું જ્ઞાન થયું નથી, આવું જ્ઞાન થયું નથી કે ઇન્દ્રિય અંતકરણ અને અનુભવ ત્રણેય પોગે એવા પુરુષોત્તમ નારાયણ છે અને એને ભજું તેજી જ મુક્ત થાવ એવી જેને સમજણની ગાંઠ વળી નથી. મહારાજ કે એવી સમજણની જેને ગાંઠ વળી ગઈ છે એ પણ બ્રહ્મરૂપ છે. એ બ્રહ્મરૂપ છે અને એવો જે બ્રહ્મરૂપ થયો એ જ પરબ્રહ્મની ભક્તિને કરવા માટે અધિકારી થાય છે. અને ભક્તો આનો અર્થ આવો જ થાય છે. બરાબર સમજો. એનો અર્થ એવો જ થાય. કેમ એમ કહું છું તો બરાબર સમજો. જો એવો અર્થ તમે નહીં કરો કે ઇન્દ્રિયો અંતર અનુભવ ત્રણે પગે એ જ આ પુરુષોત્તમ નારાયણ છે એમ સમજી એ જ બ્રહ્મરૂપ છે એમ જો તમે નહીં સમજો તો મહારાજ શું કહે છે, બ્રહ્મરૂપ થયું એ જ પરબ્રહ્મની ભક્તિ કરવાને માટે અધિકારી થાય છે. એવી સમજણ વિના એ સમજણને બ્રહ્મરૂપ તમે ન સમજો અને એને જ બ્રહ્મરૂપ તમે સમજો કે ના ધ્યાન થાય, સમાધિ થાય, આ લોક કાંઈ અડે નહીં એ પોઝિશન નિર્માણ થાય ત્યારે જ બ્રહ્મરૂપ થયો કહેવાય. એમ જો અર્થ ઘટાડવા જાશો તો કોઈ માળા ફેરવાનો અધિકારી રહે જ નહીં, કોઈ ભજન કરવા માટે અધિકારી રહે જ નહીં. અને બીજા નંબરમાં માનો અધિકારી રહે નહીં તો પુરુષોત્તમ નારીની નિષ્ઠા વિના એની સ્થિતિ પણ કોઈ દી બંધાય નહીં. એ ત્રણેય વસ્તુની હા પડે પછી એ ભજન કરે, ભજન કરતા કરતા જે ભક્તની સ્થિતિ બંધાય છે. માને મહારાજનો કહેવાનો મતલબ એમ છે આવી ત્રણ પ્રકારની ગાંઠવાળી અને તમે ભજન જ્યારે કરતા હશો, ભજન કરતા કરતા તમે બ્રહ્મરૂપ બની જશો અને પરબ્રહ્મની ભક્તિ પછી તમે મન મૂકીને કરી શકશો અને એ મોજ તમારી કંઈક અલૌકિક હશે. એટલે મહારાજ કહે છે કે આવો જે ભગવાનનો ભક્ત છે એ જ ભગવાનની પછી ચંદન પુષ્પ આદિ કરીને પૂજા કરે છે અને જો સાંભળો એને પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ વિશે એવી નિષ્ઠા ન બંધાય પછી ભક્તિ કે જ કરે, કહો એની સેવા કે જ કરે, એને ચંદન પુષ્પાદિ કે કરીને અહોભાવથી પૂજા થાય કેમ નહીં, કારણ કે એને એવી નિષ્ઠા તો બંધાણી નથી. એટલે મારે કે નિષ્ઠા બંધાય એ જ આવી ભક્તિ કરવા માટે અધિકારી બને છે. અને મહારાજ કહે કે એમ ન સમજે તો એ આત્યંતિક કલ્યાણને પામ્યો ન કહેવાય. અને ભૂમિ રાપો અનલો વાયુ ખમ મનોબુદ્ધિ રેવચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. એ વ્યાપી એવી જડ પ્રકૃતિ અને અપરેય મિતસ્ત્વન્યામ પ્રકૃતિ વિદ્ધિ મે પરામ જીવભૂતા મહાબાહો યયદમ ધાર્યતે જગત. એ વ્યાપક એવી ચૈતન્ય પ્રકૃતિ અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે તો અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિશે વ્યાપક એવી જે ચૈતન્ય પ્રકૃતિ તે બેયનો આધાર છે. વ્યાપ્ય અને વ્યાપક પ્રકૃતિ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર અને પછી પ્રધાન અને પ્રકૃતિ, આઠ પ્રકારની જળ પ્રકૃતિ એ વ્યાપ્ય પ્રકૃતિ અને પાછી એની અંદર વ્યાપક પ્રકૃતિ માને ભક્તો દેહ દેહીનો ભાવ અહીંયા છે. દાખલા તરીકે આ શરીર છે, એની અંદર બીજું કોણ છે, શરીરી છે. આ દેહ અને દેહી જેમ બે ભાગ છે, દેહ અને દેહી, દેહ અને દેહી બંનેના દેહી કોણ છે, ભગવાન છે. એમાં પૃથ્વી આદિ જે છે એમાં બે ભાગ છે, બે ભાગ એટલે જળ ચેતન વ્યાપ્ય ને વ્યાપક. પૃથ્વી છે તો પૃથ્વી તત્વ તો છે જ, એ જે દેખાય પૃથ્વી છે પણ એનું કોઈ ચૈતન્ય તત્વ તો છે જ, સમજાણું. જળ છે, પૃથ્વી કરતા જળ જલ્દી, જળ છે એ જળ પ્રકૃતિ છે, એનું ચૈતન્ય પ્રકૃતિ તો છે જ, કોણ, વરુણ, સમજાય. એક એક જે જળ પ્રકૃતિ દેખાય છે એ વ્યાપ્ય છે, એની અંદર કોઈક વ્યાપક છે, એનું મૂળ તત્વ છે, એનું મૂળ તત્વ છે. જળની અંદર ચેતન પ્રકૃતિ એનું મૂળ તત્વ છે, પરંતુ ભગવાન કેવા છે, તો કે જળ જેવા છે, તો કે ના, તો પેલા ચેતન તત્વ જેવા છે, તો કે ના, તો કેવા છે, તો કે બે થી ન્યારા છે. ભગવાન કેવા છે, બે થી ન્યારા છે, બે થી ન્યારા છે અને બંનેના આત્મા છે. ભગવાન કેવા છે, બંનેના આત્મા છે, જળના આત્મા છે, ચૈતન્યને આત્મા છે, આ શરીરને આત્મા છે, શરીરની અંદર રહેલા આત્માના ભગવાન આત્મા છે, એવા ભગવાન એ બીજું કોઈ નથી. કોણ છે, તો પ્રત્યક્ષ સામે બેઠા એ જ છે, એના દ્વારા જ બધી ઘટનાઓ ઘટી રહી છે. એટલે અદભુત વાત મહારાજ બતાવે છે કે ભગવાન કેવા છે, વ્યાપક એવી ચૈતન્ય પ્રકૃતિ છે અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે, તો એ અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેની વિશે વ્યાપક એવી જે ચૈતન્ય પ્રકૃતિ, ઓલી જળ અને એની અંદર રહેલો આત્મા, એ ચૈતન્ય પ્રકૃતિ બેયનો આધાર છે. જેમ આકાશ છે તે પૃથ્વી આદિ ચાર તત્વનો આધાર છે, અને પૃથ્વીની જ્યારે સંકોચ અવસ્થા થાય છે તે ભેળો આકાશ પણ સંકોચને પામે છે, અને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય છે તે ભળી આકાશની પણ વિકાસ અવસ્થા છે, તથા જળ તેજ અને વાયુની સંકોચ વિકાસ અવસ્થા ભેળી આકાશની પણ સંકોચ વિકાસ અવસ્થા છે, અને પૃથ્વી આદિ તત્વની સંકોચ વિકાસ અવસ્થા તે બે આકાશની વિશે થાય છે, તેમ એ બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા ભેળી ભગવાનની પણ સંકોચ વિકાસ અવસ્થા છે, ને એ બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા તે ભગવાનને વિશે છે. ભગવાન હકીકત સંકોચને પામતા નથી પણ વિકાસને પામતા નથી, ભગવાન તો જેવા છે એવા ને એવા છે. તો એમ કીધું કે અહીંયા ભગવાનની સંકોચ વિકાસ અવસ્થા થાય છે એનું કેમ? તો એનો કહેવાનો મતલબ કે ભગવાનની સંકોચ અને વિકાસ અવસ્થા થઈ હોય એવું લાગે છે, એવું લાગે છે. ભગવાન તો સંકોચને પામતા નથી વિકાસને પામતા નથી, પણ જ્યારે ચેતન અને જડ પ્રકૃતિ એનો જ્યારે વિકાસ થતો એવું દેખાય ત્યારે ભગવાન એની અંદર વિશેષ વાસ કરીને વસે છે અને વિશેષ કાર્ય દેખાડે છે, ત્યારે વિકાસ થયો દેખાય છે. એની જ્યારે સંકોચ અવસ્થા થાય છે ત્યારે ભગવાન શું કરે છે? તો કે સામર્થ્ય ઓછી જણાવે છે. એટલે કેવું લાગે છે? કે ભગવાનની સંકોચ અવસ્થા થઈ હોય. દાખલા તરીકે જીવ તો જીવ જ છે, જીવ તો જીવ જ છે. જીવ કીડીના દેહમાં હોય ત્યારે કોઈક આમ ટકોર કરીને હેઠી ઉતારતો હોય ને ત્યાં તો ગુથલું ખાઈ જાય અને પતી જાય. ત્યારે કીડીની અંદર દેહ હતો, અંદર દેહી આત્મા હતો, એની અંદર ભગવાને હતા કે નહોતા? પણ સામર્થ્ય કેટલી જણાવી? બહુ અલ્પ સામર્થ્ય જણાવી. એ સંકોચ અવસ્થા સમજો. એનો એ જીવ, માનો કીડી મરી ગઈ અને હાથની અંદર પ્રવેશ કર્યો. ક્યાં પ્રવેશ કર્યો? હાથીની અંદર. અને પછી જબર મોટો હાથી થયો, ડાલા માથો. અને જાડવાને પોતાની સૂંઢ દ્વારા આમ જેમ સૂંઢમાં લે તો કોખોડધમ જાડવો હોય એને પણ સૂંઢથી ઊંચકીને ધરતી પર પછાડી દે. આટલો મોટો જ્યારે દેહી રૂપે બન્યો ત્યારે એને જીવની સામર્થ્ય પણ ઘણીક વધારે જણાણી. સમજાણું? એને જીવની સામર્થ્ય ઘણીક જણાણી ત્યારે પરમાત્માએ પણ એમાં ઘણીક સામર્થ્ય પોતાની મૂકી હોય એવું જાણ્યામાં આવે, એની વિકાસ અવસ્થા મળી. બાકી ભગવાન તો જેવા છે તેવા છે, પાત્રની તારતમ્યતા પ્રમાણે ભગવાન સામર્થ્યને મૂકે છે. મહારાજ કીધું ને, જેવા મહાપુરુષમાં છે તેવા પ્રધાનમાં નથી, જેવા પ્રધાનમાં છે એવા ચોવીસ તત્વમાં નથી, જેવા ચોવીસ તત્વમાં છે એવા વિરાટમાં નથી, જે વિરાટમાં છે એવા પ્રધાનમાં નથી, જેવા પ્રધાનમાં ઇન્દ્રમાં નથી. હું બતાવ્યું તે નથી તો ઓલા મોટા છે આમાં નાના છે એમ, પણ વિરાટમાં જેટલી સામર્થ્ય ભગવાન મૂકે છે એટલી બ્રહ્માંમાં મૂકતા નથી, બ્રહ્માંડ જેટલી મૂકે છે એટલી ઇન્દ્ર મૂકતા નથી. એટલે સામર્થ્ય હોતે ભગવાનની વિકાસ સંકોચ અવસ્થા સમજવી, નહીં કે ભગવાન ઘડીક મોટા થઈ જાય છે અને પછી વાળા નાના થઈ જાય છે, એવો વિકાસ સંકોચનો અર્થ અહીંયા થતો નથી. એવા જે ભગવાન તે સર્વના આત્મા છે, ત્યાં શ્રુતિઓ છે, અંતઃ પ્રવિષ્ટ શાંતા જનાનામ સર્વાત્મા યશ્યાક્ષર શરીરમ એશ સર્વભૂતાન તરાત્મા અપહત પાપમાં દિવ્યો દેવ એકો નારાયણ યશ્યાત્મા શરીરમ યહ આત્મન મંતરો યમ યતિ સત આત્મન તરિયા મ્યમૃત યશ પૃથ્વી શરીરમ યહ પૃથ્વી મંતરો યમ યતિ સત આત્મન તરિયા મ્યમૃત ઇત્યાદિ શ્રુતિઓ છે, તથા અન્નમય બ્રહ્મ કયો છે, મનોમય બ્રહ્મ કયો છે, વિજ્ઞાનમય બ્રહ્મ કયો છે, આનંદમય બ્રહ્મ કયો છે, ઇત્યાદિ ઘણી પ્રકારની બ્રહ્મવિદ્યા કહી છે. તેનું શું તાત્પર્ય છે? જે ભગવાન સર્વના કારણ છે અને સર્વના આધાર છે, માટે સર્વને બ્રહ્મ કયા છે, પણ એ સર્વે શરીર છે અને એ સર્વેના શરીરે તે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ છે. કેટલી સરસ મહારાજ વાત કરે. જો મહારાજ કે શ્રુતિની અંદર અન્નમય બ્રહ્મ કયો છે, કેટલાય પ્રકારના મહારાજ કે બ્રહ્મ કયા છે, અન્નમય બ્રહ્મ કયો છે અને મનોમય બ્રહ્મ કયો છે. અન્નમય બ્રહ્મ એટલે આ દેહ, મનોમય બ્રહ્મ એટલે મન, વિજ્ઞાનમય બ્રહ્મ કયો છે આત્મા, આનંદમય બ્રહ્મ કયો છે બ્રહ્મ સ્વરૂપ, ઇત્યાદિ ઘણી પ્રકારની બ્રહ્મવિદ્યા કઈ છે. તેનું શું તાત્પર્ય છે? આ દેહને કેમ બ્રહ્મ કીધો? ડાયરેક્ટ એવો પ્રશ્ન છે, ઇનડાયરેક્ટ સમજાણું. હાલો, બ્રહ્મ સત્તાને પામેલાને તો બ્રહ્મ કે, સમજે? એને બ્રહ્મ કે તો સમજ્યા, પણ આ દેહને ભ્રમ કેમ કીધો, મનને કેમ ભ્રમ કીધું? કારણ કે તો માયાનું બનેલું છે, આવી જબરી ઊંડી આશંકા છે. પણ મહારાજ કે આવને ભ્રમ કીધુંનું તાત્પર્ય શું છે? તો કે જે ભગવાન સર્વના કારણ છે, સર્વના આધાર છે, માટે સર્વને ભ્રમ કયા છે. એ બધાને દેહને ભ્રમ શબ્દથી સમજવાનું કારણ એટલું છે કે દેહ હાલે છે, ચાલે છે, વગેરે વગેરે ક્રિયા કરે છે, એ ભગવાનને આધારે કરે છે. ભગવાનને આધારે વિના કોઈ કશું જ કરવા સમર્થ થતું નથી. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પરમાત્માના પાવરથી કાર્ય થઈ રહ્યું છે, એમાં ભગવાનનો પાવર ભળેલો છે. ભગવાન સ્વયં બ્રહ્મ તત્વ છે અને એનો જ્યાં જ્યાં પાવર ભળે બધાને બ્રહ્મ શબ્દથી સંબોધી શકાય. માટે અન્નમય બ્રહ્મ, મનોમય બ્રહ્મ, વિજ્ઞાનમય બ્રહ્મ, આનંદમય બ્રહ્મ બધાને બ્રહ્મ શબ્દથી સંબોધ્યા છે. નહીં કે દેહ બ્રહ્મ છે, યાદ રાખ, નહીં કે દેહ બ્રહ્મ છે, પરંતુ પરમાત્માના સંબંધને અવલંબન કરી અને એને બ્રહ્મ સ્વરૂપ છે કે બ્રહ્મ છે આવા શબ્દથી સંબોધન કરવામાં આવ્યું છે. ભગવાનને લઈને ભગવાનને એક બાજુ કરે તો એમાં બ્રહ્મપણું કાંઈ રહે નહીં. અરે બીજે તો ન રે, આનંદ બ્રહ્મમાં પણ બ્રહ્મપણું ન રહે એમ સત્સંગમાં લખ્યું. બોલો, મહારાજને બહુ સરસ અખંડાનંદ સ્વામી પ્રશ્ન કર્યો, કૃપાનાથ આપ હકીકત એ બતાવો, બ્રહ્મ છે કોણ? કારણ કે શાસ્ત્રમાં બ્રહ્મની બહુ વાતો લખી છે. આ લોકોની અંદર મુક્ત કક્ષાને પામે તો બ્રહ્મ કહે છે, અક્ષરના મુક્તોને બ્રહ્મ કહે છે, અક્ષરને બ્રહ્મ કહે છે, આપને પણ બ્રહ્મ કહે છે, તો બ્રહ્મ હકીકતમાં છે કોણ? ત્યારે મહારાજ બહુ અદ્ભુત ઉત્તર આપ્યો. મહારાજ કે હમણો બ્રહ્મ તો અમે એક જ છે, બાકી કોઈ બ્રહ્મ નથી. કે મહારાજ કે હું વાત કરો છો? તો હા, મારે સિવાય કોઈ બ્રહ્મ જ નથી. તો પણ મહારાજ આ બધાને બ્રહ્મ શબ્દથી સંબોધ્યા ને? મહારાજ કે હામળો, આ બધાને બ્રહ્મ શબ્દથી સંબોધ્યા, પણ એનો મિનિંગ એ છે એ બધાને અમારો કોન્ટેક્ટ થયો છે, અમારા સંબંધને લઈને એને બ્રહ્મ કહેવામાં આવ્યા છે. એ એક સેકન્ડ જો અમારો સંબંધ છોડી દે તો બીજી સેકન્ડની અંદર બદ્ધતાને પામી જાય છે. જે વાત મહારાજે લોયાના 13મા વચનામૃતમાં કીધી, મહારાજ કે અક્ષર એ બધાને ધારી રહ્યું છે, પણ લેશ માત્રને જ ગુમાન આવે કે હું બધાને ધારી રહ્યું છું, તો ઘડીના 6ઠા ભાગમાં એને મારા સ્વરૂપમાં લીન કરી નાખી સ્વરાર્થકા બધાને ધારવા માટે હું સમર્થ છું. એટલે ભગવાનને લઈને આ બધાને બ્રહ્મ શબ્દથી સંબોધવામાં આવ્યા છે. બહુ અદભુત વાત મહારાજ કહે છે. બાકી તો મહારાજ બહુ અદ્ભુત બોલ્યા છે. માટે સર્વને બ્રહ્મ કયા છે? ભગવાન એના આધારભૂત છે એટલે. અને સર્વે શરીરી છે, એ બધા એ સર્વે શરીર છે, અને સર્વેના શરીરે તે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ છે. એ બધાને શરીર કોણ છે? શ્રી કૃષ્ણ. પણ ક્યાં? પ્રત્યક્ષ સામે બેઠા એ ધર્મ ભક્તિના નંદન એ પોતે મહારાજ ક્યાંના શરીર માને અમે શરીરી છીએ. તે ભગવાન વિશે જળ ચૈતન્ય રૂપ એ બે પ્રકૃતિ તે સંકોચ વિકાસ અવસ્થા એ કરીને પોતાના કાર્ય સહિત સુખે કરીને રહે છે. એ બે પ્રકૃતિ કઈ બે પ્રકૃતિ? તો કે જળ અને ચેતન. આગળ જે વાત કરી હતી તે શરીર અને શરીરી તે એ સંકોચ વિકાસ અવસ્થા ભગવાનને લઈને કરી શકે છે. અને એ સર્વેને વિશે ભગવાન જે તે અંતરયામી રૂપે કારણપણે રહ્યા છે, એ વ્યાપ્ય પ્રકૃતિમાં રહ્યા છે અને વ્યાપકમાં પણ રહ્યા છે. અને તે જ ભગવાનના પ્રત્યક્ષ પ્રમાણ છે, તે જ ભગવાનના પ્રત્યક્ષ, એ જે ભગવાન છે સર્વના કારણ, એ અપ્રત્યક્ષ તમને મળ્યા એ છે. એવી રીતે મહિમા છે જે ભગવાનને જાણે ને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય. એવી રીતે ભગવાનને જાણે અને દેખે, જાણે અને દેખે તેને પૂર્ણ જ્ઞાન કહેવાય. જાણે એટલે હૃદયમાં હા પડી જાય, દેખે એટલે સામે જે મૂર્તિ છે એ જ, એને પૂર્ણ જ્ઞાની કહેવાય. અથવા એથી પર જાય તો અનુભવ સુધી જો પહોંચે તો પણ એને આની આ જ અનુભૂતિ થાય, પણ બીજી અનુભૂતિ હોઈ શકે નહીં. વાત સમજાણી? પહેલો પ્રશ્ન રૂતે જ્ઞાન અને મુક્તિ અહીં પૂરો થાય છે. જ્ઞાન વિને મુક્તિ સંવિત બને નહીં. કયું જ્ઞાન? ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ તદાત્મક જ્ઞાન, ત્રણેય પોગે એવું જ્ઞાન. જ્યાં પોગે, જ્યાં પોગે એ સ્વરૂપ સમજાય એવું જ્ઞાન. એવું જ્ઞાન ક્યારે કહેવાય? તો કે ઇન્દ્રિયો અંતકરણ અનુભવમાં જે સ્વરૂપ પ્રત્યક્ષ અનુભવી શકાય એમ છે, એ સ્વરૂપ આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે, એ સિવાય બીજું કોઈ નથી. આવી જયારે હા પડે ત્યારે મહારાજ કે પૂર્ણ જ્ઞાની કહેવાય. એને પછી સમાધિ થતી હોય તો ભલે, ન થતી હોય તોય ભલે. અને એ વિના તો વડતાલના પહેલા મેં કીધું મહારાજ કે સમાધિ થતી હોય તોય ભલે, ન થતી હોય તોય ભલે, પણ એને નિર્વિકલ્પ સમાધિ વાળો કહેવાય નહીં. મહારાજ કે મહારાજ અદ્ભુત વાત અમદાવાદના પહેલાં બતાવે. મહારાજ કે પ્રાણાયામનો કાંઈ મેળ નથી, એવું નહીં માનવું પ્રાણાયામ કરનારને આ જ્ઞાન થઈ જાય. મહારાજ કે આવું જેને જ્ઞાન થયું છે એ જ આત્યંતિક જ્ઞાનવાળો કહેવાય ને એનું જ આત્યંતિક કલ્યાણ થાય. તમને કંઈ સમજાણું હવે? મજા આવી ને તમને? મને મજા આવી, હું કામ ખબર તમે ઊંઘ્યા નહીં એટલે. મને ભય હતો કે હું હોહરવા નીકળીશ નહીં, પેલા આ લોકો હોહરવા નીકળી જાય એમ. પણ મને એમ છે બપોરે બરાબર હરખું થઈ ગયું છે, ક્યાંય લીધી છે નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, બહુ હવે સરસ છેલ્લો પ્રશ્ન, નાનકડો છે, બહુ મોટો નથી, બહુ સરસ પ્રશ્ન. મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, એવી રીતે દેખાતું તો ન હોય ને અંતકરણમાં તો એવી રીતની દઢ આંટી હોય તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહીં? એવી રીતે દેખાતું તો ન હોય, દેખાતું ન હોય માને સામે જે મૂર્તિ દેખાય છે બેઠી છે એ જ મૂર્તિ ધ્યાન કરે ત્યારે ધ્યાનમાં તેજ તેજ તેજની મધ્ય એ મૂર્તિના દર્શન તો ન થતા હોય, અથવા તો સમાધિથી અક્ષરધામમાં અનંત મુક્ત વિટાય થકા આ જ મૂર્તિ બેઠી છે એવી અનુભૂતિ તો થતી ન હોય. અને અંતઃકરણમાં નક્કી હોય કે અક્ષરધામમાં જે મૂર્તિ છે એ જ આ છે એવું અંતઃકરણમાં નક્કી હોય પણ અનુભવમાં ન આવતું હોય તો એને પૂર્વ જ્ઞાની કહેવાય કે ન કહેવાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યા હોય તેને દેખે તો પણ યથાર્થ દેખ્યા ન કહેવાય, તેમ પુરુષોત્તમ ભગવાન વિશે જડ ચિત્ત પ્રકૃતિ રહી છે અને એ પ્રકૃતિની વિશે પોતે રહ્યા છે તેને અનુમાને કરીને જાણે છે, પણ જો દેખ્યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. મહારાજ કે વાચ્ય અર્થમાં એ જ્ઞાન છે કે જડ ચૈતન્ય પ્રકૃતિ મધ્ય કારણ સ્વરૂપમાં રહ્યા છે એ જ આ પોતે છે, પરંતુ અનુભૂતિ નથી થતી તો મહારાજ કે પૂર્ણ જ્ઞાની ન કહેવાય. મહારાજ દ્રષ્ટાંત કેટલું સરસ આપ્યું, અંધારું ઘરો હોય તેમાં કોઠીને થાંભલા રહ્યા હોય તેને દેખે છે તો પણ યથાર્થ દેખ્યામાં દેખાય નહીં, યથાર્થ દેખાણા કહેવાય નહીં. ખબર છે થાંભલો છે કોઠી છે બધી ખબર છે, પણ અંધારું ઘર છે એટલે દેખાતું નથી એમ મહારાજ કે ઓલાને બધી ખબર છે પણ અનુભવમાં આવતું નથી પૂર્વ જ્ઞાની ન કહેવાય. હિંમત હારી જતા ને હો તો મને મને આપણે જ્ઞાનમાંથી ગયા અને જ્ઞાનમાંથી જઈએ ત્યારે વાંધો નથી. તમને ખબર છે અહીં હું કીધું, જ્ઞાન હોય તો જ મુક્તિ, જો જ્ઞાનમાંથી જાય તો મોક્ષમાંથી જઈએ. એટલે આપણે ગમે એ રીતે એ સાબિત કરવું પડે કે અમે જ્ઞાની છીએ. જો જ્ઞાની છીએ એમાં ફેલ તો મોક્ષમાં ફેલ, કારણ કે અહીંયા જ્ઞાન વતે મોક્ષ બતાવ્યો છે કે ઇન્દ્રિય અંતકરણ અનુભવ પોગે એવો શ્રેષ્ઠ જ્ઞાની એ જ મોક્ષનો અધિકારી બને છે. એટલે જ્ઞાનમાં કોઈ પણ ભોગે ટકી રહેવું અત્યારે જરૂરી છે. એટલે મુક્તાનંદ સ્વામીને મહારાજ કીધું પૂર્વ જ્ઞાની ન કહેવાય, એટલે આમાંથી મહારાજ કાઢી નાખે છે. અને જો એને એવી આંટી ઠાવકી છે વળી પાસે મહારાજ ટન માર્યો, પહેલા જ કાઢી નાખ્યા વળી પાછા વળ્યા. મારે કે ના 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 જીવ બિચારા ના પડી ગઈ છે, પાછું હું એમ કહું તું જ્ઞાની ન કહેવાય. સ્વપ્નમાં બીજો ઘાટ થવા દેતો નથી, ગમે તેવા દેશકાળમાં ગમે તેવા દેશકાળ ભૂકા કાઢે તે મારા સિવાય જેને બીજો સંકલ્પ નથી અને એને હું જ્ઞાની ન કહું તો ગજબ થાય. એટલે વળી મહારાજ પાછો ટન માર્યો. પણ જો દેખ્યામાં ના આવતું હોય તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. અને જો એને એવી ઠાવકી આટી છે તો કાંઈક એને અલૌકિકપણું જણાણું જોઈએ. મારે કેમ ઠાવકી આટી ગમે તેવા દેશકાળમાં પણ આ પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું ઈચ્છતોય નથી, બીજા કોઈને કરતા જાણતો નથી અને અનુભવમાં પણ આના સિવાય બીજું કોઈ જોવાની ઈચ્છા રાખતો નથી તો એને અલૌકિકપણું જણાણું હશે, નતર આટલો બધો ટકી ન શકે, જજુમી ન હગે, નહીં તો જણાશે. અને માનો કે નથી જણાણું તો મહારાજ કે બે દી વહેલા બે દી મોડા અવશ્ય મેવ્યાને કંઈક અલૌકિકતાનો અનુભવ થશે. અને નિસંદેહ એવી આટે છે અને જણાતું નથી તો એમ એ સમજે છે એ ભગવાનને વિશે તો સર્વે છે પણ મને દેખાડતા નથી એવી જ એની ઈચ્છા છે એમ સમજીને તે ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે. માનો કાંઈ ઠાવકી આટે છે, કશું દેખાતું નથી, મનમાં શું માને, ભગવાન તો એવા જ છે પણ મને દેખાડતા નથી, નહીં દેખાડો તો ન દેખાડે પણ ભગવાન તો એવા જ છે એમાં શંકા નથી તો મહારાજ કે એને પણ પૂર્ણ જ્ઞાની જાણવો અને પોતે પણ પોતાની જાતને કૃતાર્થ સમજે છે. તો એ પરિપૂર્ણ જ્ઞાન છે. માટે ઇન્દ્રિયો અંતકરણ અનુભવ એ ત્રણેય પ્રકાર કરીને જે ભગવાન યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. અને તેવા જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યો છે, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ વર્થ શબહ તેષામ જ્ઞાની નિત્યુક્ત એક ભક્તિર વિશેષતે. એવો જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિ, એવા જે પ્રત્યક્ષ ભગવાન તને પ્રકૃતિ પુરુષ અક્ષર તે થકી પરને સર્વના કારણ સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે. મહારાજ કે ઘણા બધા પ્રકારના ભગત છે, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી અને ચોથો જ્ઞાની. આર્તો કોને કહેવાય? આર્તો કોને કહેવાય? જો અહીં ભગતની વાત છે, પેલા નિકી ના અભગતની વાત નથી, યાદ રાખજો. પેલા નિકી કરી નાખો, આ જે વાત લેબલ લાગી ભગતને લાગ્યા છે એટલું નિકી કરી નાખો, અર્થ સરળ થઈ જાય. અભગતને લાગેલા લેબલ નથી. આર્તો મિત્ર આપણે એમ જ હમી એક ધંધો બિઝનેસ ભાંગી પીડ્યો છે અને ક્યાંય મેળ પડતો નહીં, દુઃખી ભગવાનને પ્રાર્થના કરતો એવો ભગત, એની વાત નથી. આર્તો એટલે જન્મ મરણના દુઃખથી દુઃખી બનેલો, માને એના ભયથી ભય પામેલો, એનાથી બચવા માટે જન્મ મરણથી બચવા માટે ભવાટીમાંથી બહાર નીકળવા માટે ભગવાનને પ્રાર્થના કરતો એવો ભક્ત, સમજાય? એના કરતા જ્ઞાની શ્રેષ્ઠ છે. આર્તો જિજ્ઞાસુ, જાણવાની ઈચ્છા વાળો, પણ જગતનું નહીં કે મને એવી સિદ્ધિ મળે કે હું દુનિયાને બધું જાણું કે એવો નહીં, જિજ્ઞાસુ જાણવાની ઈચ્છા વાળો. પણ કેવું જાણવાની? તો ભગવાનનું ધામ કેવું હશે, એ ધામમાં ભગવાન કેટલા મુક્તોની વચ્ચે બેઠા હશે, એ ભગવાન મુક્તો સાથે બેઠા ત્યારે શું કરતા હશે, એના કરતા જ્ઞાની શ્રેષ્ઠ છે કે મને ભગવાન મળ્યા હવે મારે કાંઈ જાણવાની જરૂર નથી. જિજ્ઞાસુ અર્થાર્થી, અર્થાર્થી એટલે રૂપિયા બુપિયા ઈચ્છે તો આપણે એવો જ અર્થ કહીએ, એવો નહીં. અર્થાર્થી એટલે ઐશ્વર્ય આદિક, મારી અંદર ઐશ્વર્ય આવે, હું બોલું અને સમાધિ થઈ જાય, એના કરતા મહારાજ કે જ્ઞાની શ્રેષ્ઠ છે. કાંઈ ઈચ્છા જ નથી, બસ આ મળ્યા પુરુષોત્તમ નારાયણ, એથી પર કાંઈ છે જ નહીં. આવું જે માને છે મહારાજ કે સર્વથી શ્રેષ્ઠ એવો જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિ, એવા જે પ્રત્યક્ષ ભગવાન, વારે વારે મહારાજ પ્રત્યક્ષ લાવ્યો, પ્રત્યક્ષ ભગવાન ને તેને પ્રકૃતિ પુરુષ અક્ષર તે થકી પર ને સર્વના કારણ. પ્રત્યક્ષ ભગવાનને કેવા જાણે? પ્રકૃતિ પુરુષ અક્ષર તે થકી પર જાણે, સર્વના કારણ સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે. અનન્યપણે, અન્ય બીજો કોઈનો આશ્રય નહીં, એકનો જ, બીજે ક્યાંય જેની નિષ્ઠા નથી. એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ, અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. અને જે એમ નથી સમજતો ને કેવળ શાસ્ત્રે કરીને અહમ બ્રહ્માસ્મી થઈ બેસે છે, હું બ્રહ્મ છું આમ સમજતો નથી, ભગવાનની મોટે જાણતો નથી, પોતાને દાસ નહીં માનતા, અહમ બ્રહ્માસ્મિ હું પોતે બ્રહ્મ છું માને છે, ને કહે છે જે રામકૃષ્ણ આદિ તો બ્રહ્મરૂપ એવો જે હું તે મારી લહેરી છે, એવા જે બ્રહ્મ કોદાળ આધુનિક, મહારાજ બ્રહ્મ કોદાળ શબ્દ સંબોધ્યા, બોલો મહારાજ કીધું બ્રહ્મ કોદાળ છે. મહારાજ કેટલી સરસ વાત કરે છે, એમ કહે છે કે રામકૃષ્ણ તો મારી લહેરી છે, એટલે હું સ્વયં બ્રહ્મ સ્વરૂપ, આખો બ્રહ્મરૂપ તો હું છું, અને મારે લઈને બધા શક્તિમાન થયા છે. કહે છે ને ઘણા મૂર્તિ કરતા તો મૂર્તિની અંદર સ્થાપન કરીને મહાન છે ને, કે માણ મૂર્તિ કરતા માણસ માન, એની પણ હું છે ને હાથ જોડીને ઉભા રહ્યો તમે, કે પથ્થરની મૂર્તિ છે ત્યાં હું હાથ જોડીને ઉભી રહેવાનું, એ તો પથ્થર હતો, એમાંથી ઘડનારે ઘડી અને પ્રાણ કોને પીરો કે માણસ પીરો ને, માટે માણસ શ્રેષ્ઠ અને આપણે માણસી, માટે આપણે એના કરતા શ્રેષ્ઠ. મહારાજ કે આને બ્રહ્મ કોદાળ સમજવા, એવા આધુનિક વેદાંતિ તે તો અતિ દુષ્ટ છે અને મહાપાપી છે, અને મરીને નરકમાં પડે છે, તે કોઈ દિવસ એનો છૂટકો થતો નથી, માટે બ્રહ્મ કોદાળ થવું નહીં. પણ ઇન્દ્રિયો દ્વારા જે આ સ્વરૂપ દેખાય છે એ જ અંતકરણમાં અનુભવાય છે, અક્ષરધામમાં પણ એ સ્વરૂપ છે, એથી પર બીજી કોઈ વાત નથી, એમ સમજવું એ પૂરો જ્ઞાની કહેવાય. ઇતિ વચનામૃતમ લોયાનું સાતમું થયું સહજાનંદ સ્વામી મહારાજનું.